એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે જાપાનથી નીકળીને દુનિયાભરના વાચકોના મન પર ઊંડી અસર કરી છે.
હા, ચોક્કસ.
હું વાત કરી રહી છું સાઇકા મોરાતાની ખૂબ જ ચર્ચાયેલીને ખરેખર વિશિષ્ટ કૃતિ કન્વીનિયન્સ સ્ટોર વુમન. એનું મૂળ જાપાની નામ કુંબિની નિનગેન હતું.
બરાબર. અને સાઇકા મોરાતા એમની એક ખાસિયત છે, એ સમકાલીન જાપાની સમાજના જે અંદરના પ્રવાહો છે ને, એને પકડીને એક અનોખા અરીસામાં દેખાડે છે.
સાચી વાત. એમની લખવાની શૈલીમાં એક ધાર છે.
હા, જે સમાજની રૂઢિઓ છે, પેલી અપેક્ષાઓ, ખાસ કરીને વ્યક્તિ પાસેથી શું અપેક્ષા રખાય છે એના પર સીધો સવાલ ઉઠાવે છે. અને એમની સ્ટાઇલ, પેલી ડાર્ક હ્યુમર અને એકદમ સ્પષ્ટ, લગભગ લાગણી વગરની લાગે એવી ભાષા, એ વાંચનારને ખરેખર હચમચાવી દે, વિચારતા કરી મૂકે.
અને પેલી વાત પણ મહત્વની છે નહીં કે મોરાતા પોતે વર્ષો સુધી કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરતા હતા.
હા, બિલકુલ. એટલે જ કદાચ આ નવલકથામાં એટલી સચ્ચાઈ, એટલું ઊંડાણ લાગે છે. એ અનુભવ સીધો ઉતરી આવ્યો છે.
બરાબર.
2016માં પુસ્તક આવ્યું અને તરત જ જાપાનનો પ્રતિષ્ઠિત અકુતાગાવા પુરસ્કાર પણ મળ્યો. પછી તો અનુવાદ થયા અને દુનિયાભરમાં વખાણાયો. એનો મુખ્ય આધાર છે કેઈકો ફુરુકુરા, એક 36 વર્ષની મહિલા અને છેલ્લા 18 વર્ષથી ટોક્યોના સ્માઇલ માર્ટ નામના એક જ કન્વીનિયન્સ સ્ટોરમાં પાર્ટ ટાઈમ કામ કરે છે. હવે આ સાંભળવામાં બહુ સાધારણ લાગે, પણ એમાં ઘણું ઊંડાણ છે.
એકદમ. કારણ કે આ સ્ટોર છે ને, એ કેકો માટે ખાલી નોકરી નથી, એ એની દુનિયા છે, એની ઓળખ, એનું અસ્તિત્વ જેમાં છે.
અચ્છા.
સ્ટોરની જે એકદમ નિયમિતતા છે, દરેક વસ્તુની ચોક્કસ જગ્યા, ગ્રાહકો સાથેના સ્ટેન્ડર્ડ ડાયલોગ, આ બધું મળીને એક એવી સિસ્ટમ બનાવે છે જેમાં કેકો સંપૂર્ણપણે ભળી જાય છે, જાણે એ એનો જ એક ભાગ હોય.
સમાજની જે સામાન્ય જીવનની વાતો છે કે ભાઈ સારી નોકરી, લગ્ન, બાળકો, એ બધાથી એ બહુ દૂર છે, પણ સ્ટોરના માળખામાં એકદમ પરફેક્ટ પૂરજો છે.
તો ચાલો આજે આપણે આ નવલકથાના તણાવણાને જરા ઉકેલીએ. એની વાર્તા કેવી રીતે આગળ વધે છે, કેકોળને બીજા પાત્રોના મનમાં શું ચાલે છે, કયા મુખ્ય વિષયો છે અને મુરાતાની લખવાની શૈલી કેવી છે, એ બધું જરા ઝીણવટથી જોઈએ.
ચોક્કસ.
મને લાગે છે કે આ ચર્ચા કેકોની દુનિયા સમજવામાં તો મદદ કરશે જ, પણ કદાચ આપણી પોતાની સામાન્ય હોવાની વ્યાખ્યા પર પણ સવાલ ઊભા કરશે.
હા, શરૂઆત કરીએ કેકોની પરિસ્થિતિથી. નવલકથા જ્યાંથી શરૂ થાય છે, 36 વર્ષની ઉંમર, 18 વર્ષથી એક જ પાર્ટ ટાઈમ જોબ. હવે આ આંકડા જ કોઈ સાંભળે ને એટલે સમાજમાં લોકોની ભ્રમરો ખેંચાય.
ખરું.
પણ કેકો માટે આ સ્માઇલ માર્ટ એક સુરક્ષિત જગ્યા છે. બહારની દુનિયાની પેલી અસ્પષ્ટ, ગૂંચવાળા ભરી અપેક્ષાઓ છે એના કરતાં સ્ટોરની દુનિયા એકદમ સ્પષ્ટ છે, લોજિકલ છે.
જેમ કે
ક્યારે ઈરાસાઈમાં સે એટલે કે સ્વાગત કહેવું, કઈ વસ્તુ ક્યાં મૂકવી, સ્માઇલ કેવી રીતે કરવું, બધું નક્કી છે. અને આ જે નિશ્ચિતતા છે ને, એ જ એને શાંતિ આપે છે. અને એ કામ ખરેખર ખૂબ જ કુશળતાથી અને ગર્વથી કરે છે.
અને એ જે સામાન્ય દેખાવાનો પ્રયત્ન કરે છે, એ ખાલી કામ પૂરતો નથી હોતો, નહીં, એ તો પોતાના સાથે કામ કરતા લોકોની પણ બારીકાઈથી નકલ કરે છે.
હા, બરાબર. એમની બોલવાની રીત, કપડાં કેવા પહેરે છે, ચહેરા પર કેવા ભાવ લાવે છે, ક્યારેક તો લાગણીઓ કઈ રીતે વ્યક્ત કરવી એ પણ કોપી કરે છે.
જાણે સ્ટેજ પર કોઈ રોલ ભજવી રહી હોય, સામાન્ય વ્યક્તિનો રોલ. આ બહુ રસપ્રદ છે. એટલે એ સ્ટોરને એક જાતની માણસ બનવાની ગાઈડબુક જેવું ગણે છે.
હા, અને યુનિફોર્મ એ તો ખાલી કપડાં નથી, એના માટે એક મહોરું છે, એક કવચ છે, એ પહેરીને એ દુનિયા સાથે જોડાઈ શકે છે.
આ જે નકલ કરવાની વૃત્તિ છે, એનું મૂળ કદાચ એના બાળપણમાં છે.
હા, એવું લાગે છે. નવલકથામાં એના બાળપણના અમુક કિસ્સા આવે છે જે એની અસામાન્યતા દેખાડે છે.
પેલો પક્ષીવાળો કિસ્સો.
હા, એ જ. સ્કૂલના મેદાનમાં એક મરેલું પક્ષી મળે છે. બીજા બાળકો તો રડવા લાગે છે, પણ કેકો શું સૂચવે છે કે આને ઘરે લઈ જઈને યાકીતોરી બનાવીને ખાઈ જઈએ, કારણ કે એના પપ્પાને ભાવે છે.
ઓ
અથવા તો બે છોકરા ઝઘડે ને, એક રડતું હોય તો એને શાંત કરવા શું કરે? બાજુમાં પડેલા પાવડાથી એના માથા પર મારવાની કોશિશ કરે, કારણ કે એને લાગે છે કે ઘોંઘાટ બંધ કરવો એ જ સોલ્યુશન છે.
એટલે એને સામાજિક નિયમો, ભાવનાઓ, પરિણામો એ બધું પરંપરાગત રીતે સમજાતું નથી.
બરાબર. લેખિકા કોઈ લેબલ નથી લગાવતા, પણ હા, ન્યુરોડાયવર્જન્સનો એક ઇશારો ચોક્કસ મળે છે.
પણ મારે એ સમજવું છે કે કેકોની મુખ્ય ઈચ્છા શું છે. શું એને સમાજ, જેને સુખ કહે છે, લગ્ન, કુટુંબ, ઊંચી નોકરી એ બધું જોઈએ છે?
ના, એવું તો નથી લાગતું. એની મુખ્ય ઈચ્છા તો બસ કોઈને નડ્યા વગર આ મોટા સમાજતંત્રનો એક ઉપયોગી ભાગ બની રહેવાની છે, એક ફંક્શનલ પાર્ટ.
અને કન્વીનિયન્સ સ્ટોર એને એ ભૂમિકા માટે પરફેક્ટ પ્લેટફોર્મ આપે છે.
બરાબર. એટલે સવાલ એ થાય કે આ એનો બચાવ છે કે એની પસંદગી. શરૂઆતમાં કદાચ સમાજમાં ફિટ થવા માટે આ રસ્તો લીધો હોય, પણ ધીમે ધીમે સ્ટોર જ એની રિયાલિટી બની જાય છે, એનો સ્વભાવ બની જાય છે.
અને અહીંયા જ પેલો સંઘર્ષ શરૂ થાય છે, નહીં? એનો આંતરિક સંતોષ અને બહારના સમાજનું દબાણ.
હા, એ જ મુખ્ય સંઘર્ષ છે. એને પોતાના જીવનમાં જે સંતોષ મળે છે, જે વ્યવસ્થા મળે છે, એ બહારની દુનિયા, ખાસ કરીને એનો પરિવાર, જૂના મિત્રો, એમની અપેક્ષાઓ સાથે ટકરાય છે.
એને કેવા સવાલો પૂછવામાં આવે છે?
એ જ. હજી આ જ કામ કરે છે, લગ્ન ક્યારે કરીશ, કોઈ પ્રોપર જોબ કેમ નથી શોધતી, હવે આ સવાલો એને બહુ દુઃખ આપે છે, કારણ કે એના સંતોષને જાણે નકારી કાઢે છે, જાણે સમાજ એને ખેંચી રહ્યો હોય પોતાની તરફ.
અને આ ખેંચતાણ જ નવલકથાનો મુખ્ય પ્રશ્ન બની જાય છે કે આખરે સાર્થક જીવન એટલે શું? શું એ સમાજના બનાવેલા ખાનામાં જ મળે સારી નોકરી, લગ્ન, બાળકો,
કે પછી કોઈ વ્યક્તિગત પરિપૂર્ણતા? ભલે ને એ બીજાને વિચિત્ર લાગે, એ પણ એટલી જ વેલિડ, એટલી જ સાર્થક ન હોઈ શકે?
કેકોનું પાત્ર આ સવાલને જીવંત કરી દે છે.
હવે કાઇકોની આ જે ગોઠવાયેલી નિયમિત દુનિયા છે, એમાં એક નવું પાત્ર આવે છે, શિરાહા. અને એના આવવાથી ખલેલ પહોંચે છે.
શિરાહા કોણ છે?
એ સ્ટોરમાં નવો કર્મચારી તરીકે આવે છે, અને એ કાઇકોથી બિલકુલ ઉલટો છે. મતલબ નેગેટિવ રીતે. આળસુ, કામચોર, સતત ફરિયાદો કરતો રહે, અને એનામાં સ્ત્રીઓ પ્રત્યે બહુ ઊંડો દ્વેષ ભરેલો છે, જીવન પ્રત્યે એકદમ નિરાશ.
હા, અને એની પેલી વિચિત્ર ફિલોસોફી પણ છે, નહીં? કે સમાજ હજુ પાષાણ યુગમાં જ જીવે છે.
હા, એવું જ માને છે કે પુરુષનું મૂલ્ય એની શિકાર કરવાની શક્તિ, એટલે કે પૈસા કમાવાની શક્તિ અને સંતાન પેદા કરવાની શક્તિથી જ નક્કી થાય છે.
અને જે આમાં ફેલ થાય એને સમાજ ફેંકી દે.
બરાબર. એટલે જે સિસ્ટમમાં કાઇકો ગોઠવાવા માંગે છે, એ જ સિસ્ટમને શિરાહા ધિક્કારે છે, એનો વાક કાઢે છે.
સાહિત્યની ભાષામાં કહીએ તો એ કાઇકોનો ફોઇલ કેરેક્ટર છે, વિરોધાભાસી પાત્ર.
એકદમ. કાઇકો રચનાત્મક રીતે ભળવા માંગે છે, શિરાહા વિનાશાત્મક રીતે અળગો રહે છે. એ જાણે સમાજ સામે બળવો કરવાનો પ્રયત્ન કરે છે, પણ નિષ્ફળ જાય છે, એટલે કડવો બની ગયો છે.
પણ એના વિચારો ભલે નકારાત્મક હોય, એમાં ક્યાંક સમાજની વાસ્તવિકતા દેખાય છે ખરી. પેલું દબાણ, સફળ થવાનું, લગ્ન કરવાનું, નોર્મલ બનવાનું જેની એ વાત કરે છે, એ જ દબાણ તો કેઇકો પણ અનુભવે છે, નહીં?
હા, એ વાત સાચી છે. શિરાહાની વાતો ભલે ગમે તેટલી ખરાબ હોય, એ કેઇકોને સમાજની અપેક્ષાઓ વિશે વધુ સભાન તો બનાવે જ છે.
પણ પછી એને નોકરીમાંથી કાઢી મૂકે છે, બરાબર?
હા, એનું વર્તન બહુ ખરાબ હોય છે. એક મહિલા ગ્રાહકનો પીછો કરવાના કારણે એને કાઢી મૂકવામાં આવે છે. પણ એનું જવું પણ કેઇકોના મનમાં એક શંકા અને અજંપો મૂકી જાય છે.
અને પછી વાર્તા એક વિચિત્ર વળાંક લે છે.
હા, ખરેખર. નોકરી જાય પછી શિરાહા સાવ નિરાધાર બની જાય છે. એક દિવસ કેઇકો એને મળે છે, અને પેલી પોતાની આગવી, ભાવ વગરની લાગે એવી તર્ક શક્તિથી એક સોદો વિચારે છે.
કેવો સોદો?
કે શિરાહાને રહેવા જગ્યા જોઈએ છે, અને કેઇકોને સમાજની પૂછપરછથી બચવા માટે એક ઢાલ જોઈએ છે. એ બતાવવા કે હું એક પુરુષ સાથે રહું છું, હું નોર્મલ બની રહી છું. એટલે એ શિરાહાને પોતાના નાના એપાર્ટમેન્ટમાં
રહેવાની ઓફર કરે છે. અને રહેવાની ઓફર એટલે ખરેખર વિચિત્ર ગોઠવણ છે. એ એના બાથટબમાં રહેવા લાગે છે.
હા, શાબ્દિક રીતે બાથટબમાં. એ બહાર નથી જતો, કશું કામ નથી કરતો, બસ પડ્યો રહે છે. અને કેઇકો એની બધી જરૂરિયાત પૂરી કરે છે.
આ પહેલીવાર એવું લાગે છે કે કેઇકો ખાલી નકલ નથી કરી રહી, પણ સિસ્ટમને પોતાની રીતે વાપરવાનો પ્રયત્ન કરી રહી છે.
હા, ચાલાકીથી જાણે સામાન્ય હોવાનો એક ખેલ રચી રહી છે.
પણ આ સંબંધ તો એકતરફી જ કહેવાય ને. શિરાહા ખાલી એક બહાનું પૂરું પાડે છે.
બરાબર, પરોપજીવી સંબંધ છે. શિરાહા ખાલી એક વાર્તા આપે છે, બાકી બધું જ કેઈકો પૂરું પાડે છે. રહેવાનું, ખાવાનું, પૈસા. પણ સૌથી મોટી વક્રોક્તિ શું ખબર છે?
શું?
જ્યારે કેઈકોની બહેન મિહો આ ગોઠવણ વિશે જાણે છે ને, ત્યારે એને શાંતિ થાય છે. એને લાગે છે કે સારું થયું, કેઈકો આખરે સુધરી રહી છે, સામાન્ય બની રહી છે.
અરે વાહ, મતલબ સમાજ માટે દેખાવ જ મહત્વનો છે, વાસ્તવિકતા નહીં.
એ જ, આ એનું ઉત્તમ ઉદાહરણ છે.
પણ શું આ બનાવટી ગોઠવણીથી કઈકોને ખરેખર શાંતિ મળે છે? એવું લાગે છે કે એ પોતાની જાત સાથે કંઈક ખોટું કરી રહી છે.
બરાબર, કારણ કે શિરાહાનો પેલો નકારાત્મક પ્રભાવ છે ને, એ ધીમે ધીમે વધવા લાગે છે. એ સતત કેઈકોના મનમાં ઝેર રેડ્યા કરે છે.
શું કહે છે?
કે તારી આ કન્વિનિયન્સ સ્ટોરની નોકરી મૂર્ખામી છે, આ નીચું કામ છે. તારે મારા માટે, એટલે કે શિરાહાના ભરણ પોષણ માટે, કોઈ સારી ઓફિસવાળી, વધારે પગારવાળી નોકરી શોધવી જોઈએ. એ એવું ઠસાવે છે કે સ્ટોર તો એક ફેક્ટરી છે જે માણસને પૂર્જા બનાવી દે છે, અને ભૂલી જાય છે કે કઈકો માટે તો આ પૂર્જો બનવામાં જ સંતોષ છે.
અને શું કેઈકો એને વાત માની લે છે?
હા, આશ્ચર્યજનક રીતે. પેલું સામાજિક દબાણ અને શિરાહાની સતત કાન ભંભેરણી, એના હેઠળ કેઈકો માની જાય છે. આ વાર્તાનો સૌથી દુઃખદ વળાંક કહી શકાય.
એટલે નોકરી છોડી દે છે, 18 વર્ષની નોકરી.
હા, જે સ્માઇલ માર્ટ એના અસ્તિત્વનો આધાર હતો, એ નોકરી છોડી દે છે. અને એટલું જ નહીં, ઓફિસની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા પણ જાય છે. આ ક્લાઇમેક્સ છે.
બાપરે, જાણે પોતાની ઓળખ જ ભૂસી નાખવા તૈયાર થઈ ગઈ સમાજની સ્વીકૃતિ માટે. વાચક તરીકે આપણને થાય કે ના, કેઈકો આવું ના કરીશ.
અને કદાચ એનો અંદરનો અવાજ પણ એ જ કહેતો હશે. જ્યારે બીજા ઇન્ટરવ્યૂ માટે જતી હોય છે, ત્યારે રસ્તામાં એક બીજો કન્વિનિયન્સ સ્ટોર આવે છે. આદત મુજબ એની નજર અંદર જાય છે. એ જુએ છે કે સ્ટોરમાં થોડી ગડબડ છે, કદાચ કોઈ નવો માણસ છે, વસ્તુઓ બરાબર ગોઠવેલી નથી, ગ્રાહકો રાહ જુએ છે. અને બસ એ જ ક્ષણે જાણે કોઈ ઝબકારો થાય છે.
શું થાય છે?
એને અચાનક સ્ટોરના પેલા પરિચિત અવાજો સંભળાય છે. ગ્રાહકના આવવાનો પેલો ટીંગ ટોંગ અવાજ, સ્કેનરનો બીપ બીપ, રેફ્રિજરેટરનો ગુંજારવ, સહકર્મચારીઓની વાતો.
જાણે સ્ટોર એને બોલાવી રહ્યો હોય.
હા, એકદમ. એને તીવ્ર રીતે અહેસાસ થાય છે કે એનું શરીર, એનું મન, એ આ ઓફિસમાં બેસીને કાગળિયા કરવા માટે નથી બન્યું. એ કન્વિનિયન્સ સ્ટોર વોમન છે. આ જેનો સ્વભાવ છે, આ જેનો ધર્મ છે, આ જેની સાચી ઓળખ છે. એક પૂરજો છે, પણ આ મશીનરીનો જીવતો ધબકતો જરૂરી પૂરજો.
વાહ, આ તો ખરેખર પુનર્જન્મ જેવી ક્ષણ કહેવાય. પોતાની જાતને ફરીથી શોધવાની.
ચોક્કસ. પછી એ ઇન્ટરવ્યૂમાં નથી જતી, પાછી ફરે છે. ઘરે જઈને પેલા શિરાહાને સ્પષ્ટ કહી દે છે કે ભાઈ, આપણી ગોઠવણ હવે પૂરી.
એને હવે કોઈ પરવા નથી સામાન્ય દેખાવાની.
બિલકુલ નહીં. કે નથી શિરાહાને સાચવવાની જવાબદારી લાગતી. એની એક જ ઈચ્છા છે, ફરીથી કોઈ કન્વિનિયન્સ સ્ટોરમાં કામે લાગી જવું. અને વાર્તાનો અંત એ જ રીતે આવે છે કે કેઈકોના ચહેરા પર એક નવી શાંતિ અને હેતુની ભાવના છે, અને એ ઉત્સાહથી નવી નોકરી શોધવા નીકળે છે.
આખી યાત્રા અદ્ભુત છે, અને એ આપણને ઘણા બધા વિષયો પર વિચારતા કરી મૂકે છે. પહેલો અને મુખ્ય મુદ્દો તો પેલો જ, સામાજિક દબાણ સામે ટકી રહેવું કે પોતાની સાચી ઓળખ પ્રમાણે જીવવું.
હા, કન્ફોર્મિટી વર્સિસ ઓથેન્ટિસિટી. સમાજ સતત આપણને એક બીબામાં ઢાળવા માંગે છે. કેઈકોનો સંઘર્ષ એ છે કે આ દબાણ સામે પોતાની અલગ પણ સંતોષ આપતી જિંદગી કેવી રીતે જીવવી.
અને એવા પેલી વક્રતા પણ છે કે કેઈકો સ્ટોરના નિયમોનું પાલન કરીને, એટલે કે એક રીતે કન્ફર્મ થઈને જ પોતાની ઓથેન્ટિસિટી શોધે છે.
બરાબર. અને એ પણ વિચારવા જેવું છે કે જે સામાન્ય લોકો છે એ કેટલા અંશે ખરેખર પ્રામાણિક હોય છે. કેઈકોના દૃષ્ટિકોણથી જોઈએ તો લોકો પોતાને સમાજમાં ફિટ કરવા આટલી મહેનત કેમ કરે છે એ જ એને સમજાતું નથી.
બીજો મહત્વનો મુદ્દો છે કામ અને એમાંથી મળતો હેતુ. આપણે નોકરીને પગાર અને પદથી જ માપીએ છીએ.
હા, પણ કેઈકો કન્વિનિયન્સ સ્ટોર જેવા સમાજની નજરમાં કદાચ નીચા ગણાતા કામમાં ગૌરવ અને અર્થ શોધે છે. એ કોઈ પણ કામમાં રહેલી કુશળતા અને સમર્પણને મહત્વ આપે છે.
એટલે એ મૂડીવાદી સમાજની મૂલ્યશ્રેણી પર જ સવાલ ઉઠાવે છે, નહીં? એ વિચારે છે કે સ્ટોરને મારી જરૂર હતી અને મને સ્ટોરની જરૂર હતી. આ શોષણનો નહીં પણ એકબીજાની જરૂરિયાત અને પરિપૂર્ણતાનો સંબંધ છે.
બરાબર. ત્રીજો મુદ્દો પેલો લૈંગિક અપેક્ષાઓનો. કઈકો એકલી છે, સંતાન નથી, યોગ્ય ઉંમરે પરણીને સેટલ નથી થઈ, એટલે એના પર સતત એક દબાણ રહે છે.
પરિવાર, મિત્રો, બધાની ચિંતા એ દબાણ વધારતી રહે છે.
હા, નવલકથા બતાવે છે કે જે સ્ત્રીઓ પરંપરાગત રોલ નથી ભજવતી એમને સમાજ કેવી રીતે જુએ છે. શિરાહાનો સ્ત્રી દ્વેષ આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરે છે.
અને આ બધાની વચ્ચે કેન્દ્રમાં છે ઓળખ અને સ્વજ્ઞાનનો મુદ્દો. કેઈકોની આખી સફર પોતાની જાતને સમજવાની અને છેવટે સ્વીકારવાની છે.
હા, શરૂઆતમાં એ સામાન્ય બનવા જાય છે, પણ પછી સમજે છે કે સામાન્ય બનવાની ઈચ્છા જ એના માટે અસામાન્ય હતી. એની સાચી ઓળખ તો પેલી કન્વીનિયન્સ સ્ટોરની દુનિયા સાથે જ જોડાયેલી છે. આ સમજણ એને મુક્ત કરે છે.
અને આખી નવલકથા સામાન્ય અને અસામાન્ય વચ્ચેની લીટીને સતત ભૂંસે છે.
ચોક્કસ. કેકોના પેલા તાર્કિક, લાગણી વગરના લાગતા દ્રષ્ટિકોણથી જોઈએ ને તો સામાન્ય લોકોનું વર્તન, પેલી સામાજિક રીતભાતો, લગ્નનું દબાણ, બીજાના જીવનમાં પડવું, એ બધું જ ઘણીવાર અતાર્કિક અને હાસ્યાસ્પદ લાગવા માંડે છે.
એ વાત સાચી છે. હવે જો આપણે લેખિકાની શૈલીની વાત કરીએ તો પેલું પ્રથમ પુરુષ કથન,
હા, એ બહુ મહત્વનું છે. આખી વાર્તા કેઈકોના અવાજમાં છે, એટલે આપણે સીધા એના મનમાં જ ઉતરી જઈએ છીએ. એની દુનિયાને એની આંખે જોઈએ છીએ. એની વિચિત્ર લાગતી વાતો પાછળની નિખાલસતા અનુભવી શકીએ છીએ.
અને એમની ગદ્ય શૈલી પણ એકદમ સંયમિત, મિનિમલિસ્ટ જેને કહીએ.
બરાબર. ભાવશૂન્ય, ડેડપેન, વાક્યો ટૂંકા, સચોટ, વર્ણનાત્મક, બહુ અલંકાર નહીં. આ ખાલી સ્ટાઇલ નથી, પણ કેઈકોના આંતરિક જગતનું પ્રતિબિંબ છે. એકદમ વ્યવસ્થિત, ચોકસાઈવાળું, લાગણીઓના ઘોંઘાટથી દૂર.
આ શૈલી એક તરફ શાંતિ આપે તો બીજી તરફ પેલી ડાર્ક હ્યુમરને પણ ધાર કાઢે છે.
હા, અને પ્રતીકોનો ઉપયોગ પણ સરસ છે. પેલો કન્વીનિયન્સ સ્ટોર પોતે જ એક મોટું પ્રતીક છે. વ્યવસ્થા, આશ્રય, સમાજનું નાનું રૂપ,
યુનિફોર્મ એનું મહોરું બને છે, ઓળખ બદલવાનું સાધન.
અને ખોરાક, ખાસ કરીને સ્ટોરનો તૈયાર ખોરાક, એના સ્ટોર સાથેના અને સમાજના વપરાશ ચક્ર સાથેના જોડાણનું પ્રતીક બને છે.
વક્રોક્તિ તો આખી નવલકથામાં ભરેલી છે.
હા, કેઈકો જેવી અસામાન્ય વ્યક્તિ જ સૌથી નિયમિત અને સમર્પિત સભ્ય છે, જ્યારે સામાન્ય પાત્રો ઘણીવાર અતાર્કિક કે સ્વાર્થી લાગે છે. અને પેલી ડેડ એન્ડ જોબમાં એને જે આનંદ મળે છે એ જ સમાજની સફળતાની વ્યાખ્યા પર મોટો કટાક્ષ છે.
પેલી ક્ષણ પણ યાદગાર છે જ્યારે શિરાહાવાલી વાત કહે છે ને, બધા એને નોર્મલ થવા બદલ અભિનંદન આપે છે.
હા, જ્યારે હકીકત સાવ જુદી હોય છે. પુનરાવર્તનનો ઉપયોગ પણ ધ્યાન ખેંચે છે સ્ટોરની રોજિંદી ક્રિયાઓ. સંવાદોનું વર્ણન એ કેકોના જીવનની લય બતાવે છે.
અને સ્ટોરનું વાતાવરણ એટલું જીવંત કર્યું છે, અવાજો, ગંધ, દ્રશ્યો. કન્વીનિયન્સ સ્ટોર એ અવાજની દુનિયા છે. એ વાક્ય બહુ ગમે છે.
હા, સ્ટોર જાણે એક જીવતું પાત્ર બની જાય છે. આ બધું મળીને વાચક પર એક ઊંડી અસર છોડે છે. શરૂઆતમાં કદાચ દયા આવે કેકો પર, પણ ધીમે ધીમે સહાનુભૂતિ વધે.
અને અંતે જ્યારે એ પોતાની ઓળખ સ્વીકારીને મુક્ત થાય છે ત્યારે આપણને પણ એક રાહત થાય છે, નહીં?
ચોક્કસ. આ પુસ્તક આપણને સુખ, સફળતા, સામાન્ય જીવન આ બધા વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે.
અને એ સવાલ પૂછવા પ્રેરે છે કે આપણે પોતે કેટલા પ્રમાણિક છીએ આપણા જીવનમાં. આપણે પણ કોઈક દબાણ હેઠળ સામાન્ય દેખાવાનો ઢોળ તો નથી કરી રહ્યા ને?
હા, કેકોનો પેલો વિચાર કે મારો પુનર્જન્મ કન્વીનિયન્સ સ્ટોર વર્કર તરીકે થયો હતો એ શક્તિશાળી છે. એ એની મજબૂરી નથી, એની પસંદગી છે, એની પૂર્ણતા છે.
અને જે લોકો સમાજના મુખ્ય પ્રવાહથી અલગ છે એમના પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે.
હા, જેઓ પોતાના રસ્તે ચાલીને પોતાનો અર્થ શોધે છે.
એટલે અંતે આ વાર્તા આપણને સમાજની લાદેલી અપેક્ષાઓ પર સવાલ ઉઠાવવાનું શીખવે છે
અને અને આપણી પોતાની આગવી સુખ અને સંતોષની વ્યાખ્યા શોધવાનું અને એને ગર્વથી જીવવાનું મહત્વ સમજાવે છે.
અને કદાચ એ પણ વિચારવા પ્રેરે છે કે આપણે સૌ ક્યાંક ને ક્યાંક આપણી કન્વીનિયન્સ સ્ટોર શોધીએ છીએ. એક એવી જગ્યા, એવા નિયમો જ્યાં આપણને સુરક્ષા લાગે, જ્યાં આપણે ફિટ થઈ શકીએ. પણ સવાલ એ છે કે એ વ્યવસ્થા આપણને મુક્ત કરે છે કે પછી કેદ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.